ઓમ શાંતિ. તારીખ 8/2/2023. મુરલીનો સાર છે મીઠા બાળકો. આપ બ્રાહ્મણ જ ગોડલી સ્ટુડન્ટ એટલે કે ઈશ્વરીય વિદ્યાર્થી છો. તમને બાપે રચતા અને રચનાનું જ્ઞાન આપીને માસ્ટર જાની જાનનહાર બનાવ્યા છે. હવે તમે બધું જ જાણી જાઓ છો. પ્રશ્ન છે, બીજાને સમજાવવાની ફલક ક્યાં બાળકોમાં રહેશે? ઉત્તર છે, જેમની પાસે જ્ઞાનની પૂંજી છે, જે સ્વયં દરેક વાતને સમજીને ધારણ કરે છે, એ જ બીજાને ફલકથી સમજાવી શકે છે. તમારે ફલકથી બધાને બાપનો પરિચય આપી એમની પાસેથી વારસો લેવાની વિધિ બતાવવાની છે. ગીત છે, તકદીર જગાકર આઈ હું. ઓમ શાંતિ. હકીકતમાં આ ગીત ગાવાની જરૂર નથી, પરંતુ બહેલાવવા માટે આ અવાજ કરવો પડે છે. હકીકતમાં આત્માને અવાજ કરવાની જરૂર નથી. આત્મા તો અવાજથી પરે નિર્વાણધામ જવા ઈચ્છે છે. બહુ જ વાજા ગાજા તાળીઓ વગેરે સાંભળીને આત્મા થાકી ગયો છે, એટલે હવે બાપને યાદ કરે છે, હે ભગવાન મને લઈ જાઓ. બાળકો જાણે છે આ બાપ અમને સમજાવી રહ્યા છે. જેવી રીતે ઘરમાં બાપ અને દાદા બંને બાળકો બાળકો કહે છે, દાદા એવું નહીં કહેશે કે પોતરા અહીં આવો, બંને કહેશે બાળકો અહીં આવો. અહીં તો બાપ અને દાદા સાકાર અને નિરાકાર બંને સાથે છે. હકીકતમાં સર્વ મનુષ્ય માત્રના આ બાપ અને દાદા છે. તો જરૂર પરમપિતા પરમાત્માને સૃષ્ટિ રચવા આવવું પડે. તમારું નામ બહુ જ સારું રાખેલું છે, બ્રહ્મા કુમાર કુમારીઓ. આબુમાં પણ અધર દેવી અને કુમારી કન્યાના મંદિર છે, તો એક કન્યા તો નહીં હોય ને, જરૂર ખૂબ હશે. બંનેના અલગ અલગ મંદિર છે. અધર કુમારી કોને કહેવાય છે, કુમારી કન્યા કોને કહેવાય છે, આ તો તમે જ જાણો છો. આ છે શિવ શક્તિઓ. અંદર બહુ જ મોટું મંદિર બનાવેલું છે, બહુ જ ગોખલાઓ છે. તો મંદિર પણ સાક્ષી આપે છે કે કુમારીઓ અને અધર કુમારીઓ ખૂબ છે. ચિત્ર જે બનાવે છે તે પણ યાદગાર છે, જે થઈને ગયા છે. જેમ દેવી દેવતાઓના ચિત્ર છે, જરૂર થઈને ગયા છે. તેઓ વિશ્વના માલિક હતા, હમણાં નથી. વિશ્વના રચતા એ જ ભારતને વિશ્વનું માલિક બનાવ્યું. કેવી રીતે? તે હમણાં પ્રેક્ટિકલ હકીકતમાં બની રહ્યા છે. હમણાં કળિયુગ છે, સતયુગ છે, એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ. કળિયુગમાં અનેક ધર્મ અને અનેક પ્રજાનું રાજ્ય છે. તમે બાળકો જ્યારે સાંભળો છો તો સમજો છો, બાબા યથાર્થ રીતે ઠીક સમજાવે છે, પરંતુ કોઈ કારણવશ અમને ધારણા નથી થતી, તેથી બીજાઓને પણ ધારણા નથી કરાવી શકતા. કાંઈ ને કાંઈ વિઘ્ન છે. અમે ડલ નબળા સ્ટુડન્ટ છીએ. બાકી બાપ તો ખૂબ સારી રીતે સમજાવે છે. અનેક મનુષ્ય અનેક ધર્મ છે. 5000 વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું. બહુ જ થોડા મનુષ્ય હતા. ફક્ત સૂર્યવંશી અને ચંદ્રવંશી આત્માઓ પરમધામથી આવ્યા હતા પોતાનો પાઠ ભજવવા. બાકી બધા ધર્મોના આત્માઓ નિર્વાણધામમાં હતા. હમણાં અનેક ધર્મ છે. બાકી દેવી દેવતા ધર્મ પ્રાય લોપ છે, તો જરૂર પછી સતયુગ બનશે. પરમપિતા પરમાત્માને જ આવીને સ્વર્ગ રચવું પડે. ભક્ત જે ભગવાનને યાદ કરે છે તો એમને ભક્તિનું ફળ આપવા માટે પણ અહીં આવવું પડશે. બાકી બધાને પાછા મુક્તિધામમાં લઈ જવાના હોય છે. બીજું તો કોઈ પાછા લઈ જઈ ન શકે. જો એક પણ ગુરુ ગતિ સદગતિનો રસ્તો જાણતા હોત તો પછી એમની પાછળ લાખો શિષ્ય પણ જાત. એ યાત્રાઓમાં તો જઈને પછી પાછા આવે છે, પરંતુ મુક્તિધામમાંથી પછી પાછા આવે જ કેમ? એકને રસ્તો મળે તો બધાને લઈ જાય. હવે એક બાપ આવ્યા છે તો તમને બધાને રસ્તો મળે છે ને? બધાને દુઃખની દુનિયાથી છોડાવે છે, તેથી એમને લિબરેટર કહેવાય છે. એ નિરાકારને આવવા માટે શરીર જોઈએ, તો નવી દુનિયાને રચવા માટે પ્રજાપિતા પણ જોઈએ. રચના અહીં રચવાની છે, તો બ્રહ્મા પણ અહીંયાના મનુષ્ય જોઈએ. સૂક્ષ્મ વતનથી ઉતરી નીચે તો નહીં આવશે. કહે પણ છે હમણાં બ્રહ્માની રાત છે, તો બ્રહ્મા મુખ વંશાવલીની પણ રાત છે. હવે અંતમાં બાપ આવ્યા છે દિવસ કરવા. બ્રહ્માની રાત પૂરી થાય છે તો બીકેની રાત પણ પૂરી થાય છે. પ્રજાપિતા બ્રહ્મા તો ઠીક છે, હકીકતમાં બધા મનુષ્ય આત્માઓના બાપ પરમાત્માને કહેવાય છે. બધા એમને ગોડ ફાધર, પરમપિતા, પરમાત્મા કહે છે. સેન્સિબલ એટલે કે સમજદાર મનુષ્ય જ્યારે ગોડ ફાધર કહે છે, તો કોઈ મનુષ્યને યાદ નથી કરતા. કોઈ તો કહે છે તે જ્યોતિ સ્વરૂપ છે, બ્રહ્મ છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પણ બ્રહ્મ નહીં કહેવાય. તો પહેલાં પરિચય આપવાનો છે પોતાનો, કે અમે બીકે છીએ. બ્રહ્માને પણ પરમપિતા પરમાત્મા રચે છે. પછી બ્રહ્માખથી બ્રાહ્મણોને રચ્યા. પ્રજાપિતા છે તો જરૂર ઘણા સંતાન હશે. આ રીતે સિજરો વિભાગ વધતો જાય છે. બ્રાહ્મણોનો વર્ણ બદલાઈ સતયુગી દેવતા બને છે, કારણ કે બાપ બેસી બ્રાહ્મણોને રાજયોગ શીખવાડે છે. બાપ કહે છે કે તમે મારા દ્વારા મને અને મારી રચનાને જાણવાથી બધું જ જાણી જાઓ છો, બાકી કાંઈ જાણવા માટે રહેતું નથી. આટલી મોટી પરીક્ષા પાસ કરી લો છો, અર્થાત માસ્ટર જાની જાનનહાર બની ગયા. ગોડલી સ્ટુડન્ટ ફક્ત બ્રાહ્મણ જ હોય છે. દેવતાઓ, વૈશ્ય કે શૂદ્ર કોઈ પણ ગોડલી સ્ટુડન્ટ નથી હોતા. ભગવાન ઉવાચ હોય જ બ્રાહ્મણો પ્રતિ છે. જો કૃષ્ણ ભગવાન ઉવાચ હોત તો પણ કોના પ્રતિ? જરૂર બ્રાહ્મણ જોઈએ, તો પ્રજાપિતા દ્વારા બ્રાહ્મણ રચે છે. રુદ્ર જ્ઞાન યજ્ઞ પણ બ્રહ્મા જ રચે છે. કૃષ્ણ જ્ઞાન યજ્ઞ તો ક્યારેય નથી કહેતા. તો પહેલાં સમજાવવાનું છે કે અમને ભણાવવાવાળા સ્વયં પરમપિતા પરમાત્મા છે, જે જ્ઞાન સાગર છે. એ જ અમારા બાપ, શિક્ષક, સદગુરુ છે. પછી એમાં કોઈ ઉલટો સુલટો પ્રશ્ન ઉઠાવવાની જરૂર જ નથી. આટલા અનેક બીકે છે, કોઈ એક બે નથી. પહેલાં ભણવાનું જ અલ્ફ છે. અલ્ફ વગર મનુષ્ય કાંઈ પણ જાણી નથી શકતા. એમને સમજાવવું જોઈએ કે પરમપિતા પરમાત્મા શિવ બ્રહ્માખ દ્વારા બ્રાહ્મણ રચી રહ્યા છે. એકલા બ્રહ્મા તો રચતા નથી. આ પોઈન્ટ્સ ધારણ કરવાના છે. બાબાની પાસે જ્ઞાન છે તો તમને ડિલિવરી કરી આપે છે. તમે છો જ્ઞાન ગંગાઓ, સાગર તો એક જ છે. આ બ્રહ્મા પણ જ્ઞાન કંઠ મોઢે કરે છે, તો આ પણ જ્ઞાન ગંગા થઈ. જ્ઞાન કંઠ કરવાવાળાને જ્ઞાન ગંગા કહેવાય છે. એમાં મેલ ફિમેલ, પુરુષ સ્ત્રી બંને આવી જાય છે. જ્ઞાન સાગર તો એક જ બાપ છે. અહીં જુઓ, પાણીના સાગરના તો ટુકડા ટુકડા કરી દીધા છે. સતયુગમાં જ્યારે એક જ સૂર્યવંશી રાજાઈ હતી, તો સાગરના ટુકડા ન હોતા. ક્યાંય પણ જઈને સેર કરી ફરી આવતા હતા. ત્યાં કોઈ કહી ન શકે કે મારી હદમાં નહીં આવો અથવા પાણી ન લો. અહીં તો એકબીજાનું પાણી જ બંધ કરી દે છે. કેટલા ટુકડા થઈ ગયા છે. હવે આપણે એક જ સચખંડ સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છીએ. બાપનું પણ વિચાર સાગર મંથન થાય છે ત્યારે તો સમજાવે છે. બ્રહ્મા પણ કહેશે બધા જીવ આત્માઓ મારા બાળકો છે. આદિદેવ અથવા આદમ બધાના બાપ છે. એવું નથી એ સમયે કોઈ મનુષ્ય ન હોતા. પછી આદમે આદમી વ્યક્તિ પેદા કર્યા. નહીં નિરાકાર બાપને પહેલાં જરૂર આદમમાં આવવું પડે, ત્યારે તો મુખ વંશાવલી રચે. બાકી એવું નથી કોઈ મુખથી નીકળી આવ્યા અથવા નાસિકા તથા પવનથી પેદા થયા. આ બધી છે ભક્તિની વાતો. મનુષ્ય તો કચ્છ મચ્છને પણ પૂજતા રહે છે, તો પહેલી પહેલી વાત છે કે આત્માઓના બાપ કોણ છે? એ જરૂર સ્વર્ગ રચતા હશે. હમણાં તો નર્ક છે, હમણાં અમે સ્વર્ગ માટે રાજયોગ શીખી રહ્યા છીએ પરમપિતા પરમાત્મા દ્વારા. બ્રહ્મા પણ એમના દ્વારા ભણી રહ્યા છે. પરમપિતા પરમાત્મા સર્વ આત્માઓના બાપ છે. બ્રહ્મા જીવ આત્માઓના બાપ છે. અમે એમના મુખ વંશાવલી બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ છીએ. અમને જ્ઞાન તો પણ જ્ઞાન સાગર બાપ જ આપે છે. અમે શ્રીમદ પર ચાલીએ છીએ, એ તો નામી ગ્રામી છે. બ્રહ્માની મત મશહૂર પ્રખ્યાત છે. એવું ક્યારેય નથી કહેવાતું કે વિષ્ણુ પણ ઉતરી આવે તો પણ તમે નહીં માનશો. આ બ્રહ્મા માટે જ કહેવાય છે. એમને જ્ઞાન આપે છે શિવ. તમે પણ શ્રીમદ પર ચાલી શ્રેષ્ઠ બનો છો. બાપ સમજાવે છે કે હું આવીને દેવતા ધર્મની સ્થાપના કરું છું. આ જે આર્ય સમાજી આટલી ખીટપીટ કરે છે એમને બોલો, તમે દેવતાઓને તો માનતા નથી, એમને ખંડન કરવાવાળા છો. અમે છીએ દેવી દેવતા ધર્મના. તમારો ધર્મ અલગ, દેવી દેવતા ધર્મ અલગ છે. દરેકને ફ્રીડમ સ્વતંત્રતા છે પોતાના ધર્મમાં કાંઈ પણ કરે. મુસલમાનોનો ધર્મ અલગ છે. તેઓ બહુ જ ડિબેટ વિવાદ કરે છે કે તમે આવું કેમ કરો છો. આમ તો અમારો ધર્મ આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે, એનો જ પ્રચાર કરીએ છીએ. તમે ઇન્ટરફિયર દખલ અંદાજી કેમ કરો છો? એમને પણ યુક્તિથી સમજાવવાનું છે. એમની સાથે ડિસ્કસ દલીલ કરવાની જરૂર નથી, એનાથી તેઓ સમજશે નહીં. જે પણ કોઈ આવે તો બાપનો પરિચય આપો. અમે બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ, તમારે પણ લેવો હોય તો આવો. બાપ અમરલોક સ્થાપન કરી રહ્યા છે, તેથી તમારે પાવન જરૂર બનવું પડે. બાપ કહે છે આ રાવણ પર જીત જરૂર મેળવવાની છે. અમે શક્તિ સેના જીત મેળવી રહ્યા છીએ. અમારા ઉસ્તાદ કેવી રીતે અમને જીત મેળવવાનું શીખવાડી રહ્યા છે તે આવો તો અમે તમને સમજાવીએ. જો તમારે જીત મેળવવી છે તો તમે પણ શક્તિદળમાં સામેલ થઈ આવી જાઓ. બાકી ફાલતુ વાતો નહીં કરો, પરંતુ આ ફલકથી કહી તે જ શકશે જેમની પાસે જ્ઞાનની પૂંજી હશે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમ ગુણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. નંબર એક, જ્ઞાનને કંઠ કરી માસ્ટર જ્ઞાન સાગર અથવા જ્ઞાન ગંગા બની પતિતોને પાવન બનાવવાની સેવા કરવાની છે. નંબર બે, દરેકને બહુ જ યુક્તિથી સમજાવવાનું છે. કોઈની સાથે પણ ડિસ્કસ દલીલ નથી કરવાની. બધાને બાપનો પરિચય આપવાનો છે. વરદાન છે પ્યોરિટીની પર્સનાલિટી, એટલે કે પવિત્ર વ્યક્તિત્વ અને રોયલ્ટી દ્વારા બાપના સમીપ આવવાવાળા દેહી અભિમાની ભવ. જેવી રીતે શરીરની પર્સનાલિટી આત્માઓને દેહભાનમાં લાવે છે, એવી રીતે પ્યોરિટીની પર્સનાલિટી દેહી અભિમાની બનાવી બાપના સમીપ લાવે છે. પ્યોરિટીની પર્સનાલિટી આત્માઓને પ્યોરિટી તરફ આકર્ષિત કરે છે. પ્યોરિટીની રોયલ્ટી ધર્મરાજપુરીની રોયલ્ટી આપવાથી છોડાવી દે છે. એ જ રોયલ્ટી અનુસાર ભવિષ્ય રોયલ ફેમિલીમાં આવી શકશો. દેહી અભિમાની બાળકો આ પર્સનાલિટી દ્વારા બાપનો સાક્ષાત્કાર કરાવવાવાળા રૂહાની દર્પણ બની જાય છે. સ્લોગન છે, દરેકની વિશેષતા જોવાના ચશ્મા સદા લાગેલા પહેરેલા રહે તો વિશેષ આત્મા બની જશો. માતેશ્વરીજીના અણમોલ મહાવાક્ય નંબર 1. આપણો આ જે ઈશ્વરીય સત્સંગ છે, કોમન સામાન્ય સત્સંગ નથી. આ છે ઈશ્વરીય સ્કૂલ કોલેજ. જે કોલેજમાં પોતે રેગ્યુલર સ્ટડી કરવાની, નિયમિત ભણવાનું છે, બાકી તો ફક્ત સત્સંગ કરવો, થોડો સમય ત્યાં સાંભળ્યું, પછી તો જેવા છે તેવા જ બની જાય છે. કારણ કે ત્યાં કોઈ રેગ્યુલર ભણતર નથી મળતું. જ્યાંથી કોઈ પ્રારબ્ધ બને એટલે આપણો સત્સંગ કોઈ કોમન સત્સંગ નથી. આપણી તો ઈશ્વરીય કોલેજ છે, જ્યાં પરમાત્મા બેસી આપણને ભણાવે છે અને આપણે તે ભણતરની પૂરી ધારણા કરી ઊંચ પદને પ્રાપ્ત કરીએ છીએ. જેવી રીતે રોજ સ્કૂલમાં માસ્ટર શિક્ષક ભણાવી ડિગ્રી આપે છે, તેવી રીતે અહીં પણ સ્વયં પરમાત્મા ગુરુ પિતા શિક્ષકના રૂપમાં આપણને ભણાવી સર્વોત્તમ દેવી દેવતા પદ પ્રાપ્ત કરાવે છે. એટલે આ સ્કૂલમાં જોડાવવું જરૂરી છે. અહીં આવવાવાળાએ આ જ્ઞાન સમજવું જરૂરી છે. અહીંયા કઈ શિક્ષા મળે છે, આ શિક્ષા લેવાથી આપણને શું પ્રાપ્તિ થશે, આપણે તો જાણી ચૂક્યા છીએ કે આપણને સ્વયં પરમાત્મા આવીને ડિગ્રી પાસ કરાવે છે અને પછી એક જ જન્મમાં આખો કોર્સ પૂરો કરવાનો છે. તો જે શરૂથી લઈને અંત સુધી આ જ્ઞાનના કોર્સને પૂરી રીતે ઉઠાવે છે તેઓ ફૂલ પૂરેપૂરા પાસ થશે. બાકી જે કોર્સની વચ્ચે આવશે તેઓ તો જ્ઞાનને આટલા ઉઠાવશે નહીં. એમને શું ખબર આગળનો કોર્સ શું ચાલ્યો. એટલે અહીં રેગ્યુલર ભણવાનું છે. આ જ્ઞાનને જાણવાથી જ આગળ વધશો, એટલે રેગ્યુલર ભણવાનું છે. નંબર 2. ભગવાન ઉવાચ, બાળકો પ્રત્યે બાળકો, જ્યારે પરમાત્મા સ્વયં સૃષ્ટિ પર ઉતરેલા છે તો એ પરમાત્માને આપણે પાક્કો હાથ દેવાનો છે. પરંતુ પાક્કા સાચા બાળકો જ બાબાને હાથ આપી શકે છે. આ બાપનો હાથ ક્યારેય નહીં છોડતા. જો છોડશો તો પછી નિધન ધણી વગરના બની ક્યાં જશો. જ્યારે પરમાત્માનો હાથ પકડી લીધો તો પછી સૂક્ષ્મમાં આ સંકલ્પ ન જોઈએ કે હું છોડી દઉં અથવા સંશય ન હોવો જોઈએ. ખબર નહીં અમે પાર કરીશું કે નહીં. ઘણા એવા પણ બાળકો હોય છે જે પિતાને ન ઓળખવાના કારણે પિતાની પણ સામે થાય છે અને એવું પણ કહી દે છે અમને કોઈની પણ પરવાહ નથી. જો એવો ખ્યાલ આવ્યો તો એવા ન લાયક બાળકોની સંભાળ પિતા કેવી રીતે કરશે. પછી તો સમજો પડ્યા કે પડ્યા. કારણ કે માયા તો પાડવાની ખૂબ જ કોશિશ કરે છે. કારણ કે પરીક્ષા તો અવશ્ય લેશે કે કેટલા સુધી યોદ્ધા રુસ્તમ પહેલવાન છે. હવે આ પણ જરૂરી છે, જેટલા જેટલા આપણે પ્રભુની સાથે રુસ્તમ બનતા જઈશું એટલી માયા પણ રુસ્તમ બની આપણને પાડવાની કોશિશ કરશે. જોડી પૂરી બનશે. જેટલા પ્રભુ બળવાન છે તો માયા પણ એટલી બળવાની દેખાડશે. પરંતુ આપણને તો પાક્કો નિશ્ચય છે અંતે પણ પરમાત્મા મહાન બળવાન છે, અંતે એમની જીત છે. શ્વાસોશ્વાસ આ વિશ્વાસમાં સ્થિત થવાનું છે. માયાને પોતાની બળવાની દેખાડવાની છે. એ પ્રભુની આગળ પોતાની કમજોરી નહીં દેખાડે. બસ એક વાર પણ કમજોર બન્યા તો ખલાસ થયા. એટલે ભલે માયા પોતાનો ફોર્સ દેખાડે, પરંતુ પોતે માયાપતિનો હાથ નથી છોડવાનો. તે હાથ પૂરો પકડ્યો તો સમજો એની વિજય છે. જ્યારે પરમાત્મા આપણા માલિક છે તો હાથ છોડવાનો સંકલ્પ ન આવવો જોઈએ. જો હાથ છોડ્યો તો મોટા મૂર્ખ થયા. એટલે પરમાત્મા કહે છે, બાળકો જ્યારે હું સ્વયં સમર્થ છું તો મારો સાથ હોવાથી તમારે પણ સમર્થ અવશ્ય બનવાનું છે. સમજ્યા બાળકો? અચ્છા. ઓમ શાંતિ.